કોઈક સમયે ભગવાન શ્રી હરિ ચોમાસામાં ગોવિંદજીભાઈના ઘરેથી કહેતા કરજીસણથી નીકળી અતિ બળવાન બળદ જોડ્યા છે એવા ગોવિંદજીભાઈના બળદ ગાડામાં બેસી અને ઓળા જવા માટે નીકળ્યા છે. પણ એવા સમયે ચાલતા રાતે રેતીની અંદર ગાડું ખૂંતાણું, ગોવિંદજીભાઈએ ઘણી ટ્રાય કરી પણ બળદ આગળ ચાલે નહીં. એમના હાથમાંથી રાસ લઈ અને ભગવાને બળદને ચલાવ્યા તો પણ બળદ ચાલી ન શક્યા એટલે ભગવાન ગાડા ઉપરથી હે રાજન હેઠા ઉતરીને ચાલવા લાગ્યા. એમની પાછળ પગપાળા બ્રહ્મચારી મહારાજ પણ હે રાજન ચાલતા થયા છે. ચાલતા ચાલતા રાત્રિના 12 વાગે ઓળા ગામમાં રતનબાના ઘરના દરવાજે ભગવાન પહોંચ્યા છે. ગારો ખૂંદીને ભગવાન આવેલા એટલે ઢીચણ સુધી ભગવાનના પગ ગારાથી ખરડાયેલા હતા એટલે બ્રહ્મચારી રતનબાનું બારણું ખખડાવીને કહે છે, હે નિષ્પાપ રતનબા, જાગો જાગો, જલ્દી કમાળ ઉઘાડો, દીવો કરો અને જુઓ ઢીચણ સુધી ખરડાયેલા ચરણાનવિંદવાળા ભગવાન શ્રી હરિ તમારા દરવાજે આવીને ઊભા છે. આમ જ્યાં સાંભળ્યું ને મહારાજ આવ્યા, તરત જ રતનબા તો સફાળા ઊભા થયા, દીવો પ્રગટાવી હાથમાં દીવો લઈને દરવાજે આવ્યા. દરવાજો ઉઘાડી અને ભગવાનને અંદર લઈ ગયા છે. સરસ મજાનું ગરમ પાણી કરી અને ભગવાનના ચરણ ધોવા માટે આપ્યું છે. બ્રહ્મચારી મહારાજે ફટાફટ સ્નાન કર્યું અને ભગવાન માટે રસોઈ કામમાં લાગી ગયા. રાતે જો અને સરસ મજાનો પાક બનાવ્યો છે, શીરો, પૂરી, દાળ, ભાત, શાક, દૂધ, ઘીવાળો રોટલો અને દહીં ભગવાન જમ્યા છે. રતનબાએ મહારાજને મુખવાસ આપ્યો. પછી ભગવાનની સામો એકી ટસે રતનબા તો જેમ ચકોરી ચંદ્રને જુએ એમ નિરખી રહ્યા. એવા સમયે ભગવાન શ્રી હરિએ રતનબા ઉપર કૃપા કરી અને રતનબાને સમાધિ થઈ ગઈ. હે રાજન, સમાધિની અંદર ચિદાકાશનું દર્શન એમને થયું છે. ગોલોક ધામને વિશે, રત્નજડિત સુવર્ણ સિંહાસનને વિશે ભગવાન સ્વામિનારાયણને બિરાજમાન થયેલા દીઠા છે. ભગવાનની ડાબી બાજુએ સાક્ષાત ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ ભગવાન રાધિકાજીએ સહિત દેખાણા છે અને શ્રી હરિની જમણી બાજુ ચતુર્ભુજ અને ચતુર્મુખ 8 આંખોવાળા એવા સાક્ષાત ધર્મદેવના ભક્તિ દેવીએ સહિત હે રાજન દિવ્ય દર્શન થયા છે. આવા અદ્ભુત દર્શન પામી અને રતનબા તો ધન્ય ધન્ય થઈ ગયા છે. ભગવાને બીજી કરુણા દ્રષ્ટિ કરી અને રતનબાને સમાધિમાંથી જગાડ્યા. જાગી અને રોમાંચિત ગાત્ર ગદગદ કંઠે થઈ અને રતનબા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા છે. સરસ મજાના સ્તુતિના શબ્દો છે. સ્ત્રી સહજ સ્વભાવે છતાં પણ બહુ એકદમ મહિમાશાળી ભગવાનની સ્તુતિ રતનબાએ કરી છે. ભગવાનને કહે છે, હે મહારાજ, તુલસીના શપથ નહીં એટલે કે શોખ. મૂળ તો સ્ત્રીનો સ્વભાવ ખરો એટલે ત્યાંથી શરૂઆત કરી કે હે મહારાજ, તુલસી દેવીના શપથ નહીં એટલે કે શોખ એવા લક્ષ્મીજી, એને તમે વૃક્ષ સ્થળમાં વાસ આપ્યો છે, છતાં પણ તુલસીના નિવાસભૂત એવા આપના ચરણ કમળની સદા ઈચ્છા રાખે છે, એવા ચરણ કમળમાં હે મહારાજ હું વંદન કરું છું. ભગવાનને કહે છે, હે મહારાજ, સૃષ્ટિના સમયે મહતત્વ આદિ 24 તત્વોની તમે સૃષ્ટિ કહેતા સર્જન કર્યું, પણ એ 24 તત્વો ભેગા થઈ અને જગતને સૃજવા માટે અસમર્થ હતા, એટલે એ બધાએ પ્રાર્થેલા એવા આપે, એ બધાનો ઉપયોગ કરી અને વિરાટ નારાયણ કહેતા 14 લોકાત્મક બ્રહ્માંડનું સર્જન કર્યું એવા હે મહારાજ આપને હું નમસ્કાર કરું છું. જગત સુખને વાસ્તે સેતુ બંધ બાંધી અને હે મહારાજ દુષ્ટ એવા પાપી રાવણને રામ રૂપે સંહાર્યો, કૃષ્ણ રૂપે આ ભૂમંડળ ઉપર અવતરી અને દુષ્ટ એવા કંસ અને હજારો અસુરો રાજાઓને સંહાર્યા, અને એવા મહાપરાક્રમી આપે કેદખાનામાંથી આપના માતા પિતાને મુક્ત કર્યા એવા હે મહારાજ આપને હું નમસ્કાર કરું છું. એવી રીતે હે મહારાજ આ સંસાર જાળ, જન્મ મરણની જે ઘટમાળ અને જમપુરી રૂપમાં જમપુરી રૂપી કેદની અંદર પુરાયેલા અનેક જીવાત્માઓને મુક્ત કરનારા એવા શ્રી હરિ આપને હું લાખ લાખ વંદન કરું છું. નિરાશક્ત નૈષ્ઠિક બ્રહ્મચારી અમારા ઉપદેષ્ટા ગુરુ યોગેશ્વર જીતેન્દ્રિય અને મુકુંદ વર્ણિના ગુરુ એવા હે મહારાજ આપને મારા ખૂબ ખૂબ નમસ્કાર છે. આવી રીતે સરસ મજાની રતનબાઈ હે રાજન ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે. આવી ભગવાનની સ્તુતિ સાંભળી અને ભગવાન શ્રી હરિ રતનબા ઉપર હે રાજન અતિશય રાજી થયા છે. વળી એકવાર ભગવાન શ્રી હરિ હે રાજન આવા આ ઓળા ગામથી રતનબાને રાજી કરી અને ત્યાંથી હે રાજન ભગવાન નીકળીને વિચરણ કરતા ગામની બહાર વટવૃક્ષ સમીપે રાત રહ્યા. બીજે દિવસે સભામાં સંતો ભક્તો ને મહારાજે અદ્ભુત ધર્મોપદેશ આપ્યો છે. પછી ત્યાંથી જમાડી અને સૌને હરિભક્તો સંતોને સાથે લઈ અને મહારાજ ઝુલાસણા ગામને વિશે પધાર્યા છે. ત્યાં હરિભાઈ નામના સત્સંગીએ ભગવાનને સેવ્યા. એક ઘડી પર્યંત મહારાજ ત્યાં ધર્મશાળામાં નિવાસ કરીને રહ્યા અને બ્રહ્મ મુનિ પાસે ઉપદેશના કીર્તનો ગવડાવ્યા. પછી ત્યાંથી મહારાજ નીકળી અને ધમાસણા નગરને વિશે પધાર્યા છે. હે રાજન, એ ધમાસણાપુરમાં જેઠાભાઈ કેશવજી પુરુષોત્તમ આદિ 3 સુથાર ભક્તો, ભવાની શંકર બ્રાહ્મણ, ઝવેરભાઈ વણિક તથા મકનદાસ કાશીભાઈ આદિ પટેલો અને હીરા રડિયાદ આદિ બાઈઓએ ભગવાનની ખૂબ સેવા કરી છે. ભગવાનનો આદરપૂર્વક ભાવભર્યો સત્કાર કર્યો છે. પુરુષોત્તમ ભક્તે ભગવાનના પોતાના ઘેરે પધરાવ્યા છે અને ભગવાનને જમાડ્યા છે. હે રાજન, આ ગામમાં એક ભલા ભોળા પટેલ પણ સ્વભાવના ઉગ્ર, એમણે ભગવાનને વિનંતી કરી કે મહારાજ મારા ઘરે થાળ જમવા માટે પધારો. ભગવાન તો ભાવના ભૂખ્યા, એમની ઘરે સંતો પાર્ષદો વર્ણિયોને સાથે લઈને ભગવાન થાળ જમવા માટે પધાર્યા. ભાવભીનું ભગવાનનું સ્વાગત કર્યું, સરસ મજાના મેવા મીઠાઈ પ્રભુને જમાડ્યા. જમી અને પ્રભુ તૃપ્ત થયા અને સરસ મજાની ગાદી ઉપર ભગવાન પલંગ ઉપર બિરાજમાન હતા. એવા સમયે પટેલ ભગવાનને કહે છે, હે મહારાજ, મેં તમને આવો સરસ મજાનો ગાદીએ સહિત પલંગ બિછાવી દીધો, આવી સરસ મજાની રસોઈ જમાડી અને તમને તૃપ્ત કર્યા, રાજી કર્યા, તો શું મને એના બદલામાં તમે કંઈ નહીં આપો? તમને ખબર છે તમારા આ સેવા સત્કાર સન્માનમાં હું કેટલો હેરાન થયો છું, માટે એના બદલામાં તમારે મને કંઈક જરૂર આપવું જોઈએ. ભગવાન કહે છે, ભગત બોલો તમને શું આપીએ? ભગવાનને કહે છે, મહારાજ મને એક વચન આપો. અરે પણ બોલો તો ખરા, શું વચન? ભગવાનને કહે છે, મને સાધુ બનાવવાનું વચન આપો. ભગવાન કહે છે, એમ કાંઈ સાધુ બનાવાય નહીં, એના માટે તો સગા સંબંધીની રજા લેવી જોઈએ. એમને એમ તમે સાધુ થઈ જાઓ, પછી તમારા સગા સંબંધીઓ અમારી પાસે આવે અને ખજિયા કંકાસ થાય, જગતમાં ભૂંડું દેખાય માટે એ અમને ફાવે નહીં. માટે કોઈ વિરોધ કરે તો તકલીફ ઊભી થાય, સંબંધીની રજા જોઈએ. ભગત કહે છે, મહારાજ એ બધાને હું પહોંચી વળીશ, કોઈ તમારી પાસે આવે તો ખરો, હું એને ઉધડો લઈ નાખીશ, કોઈ તમારી પાસે ફરકશે ને એની જવાબદારી મારી. મહારાજ કે કદાચ કોક આવે તો? ભગવાન કે આવે તો શું થઈ ગયું? બારોબાર હું એને કાઢી મૂકું, તમારી પાસે પહોંચવા જ ન દઉં. હું સાધુ થઈ ગયો એટલે શું થયું? શું મારે સંબંધીઓ સાથે ન બોલાય? બારોબાર મહારાજ એને પરબારા એના ગામ ભણી પાછા મોકલી દઉં, પણ તમારી પાસે એને ફરકવા દઉં નહીં. મહારાજ કહે છે, સંતો કેમ કરીશું? ભગતને સાધુ થવું છે પણ છે આકરા. સંતો કહે છે, મહારાજ વાત આપની સાચી છે, આજે સાધુ બનાવી અને કાલ મોટા સદગુરુને કહે છે, ઉપાડો તમારી પથારી, હવે અહીંયા હું આસન નાખીને બેહીશ. કારણ આ તો બરોબરિયા થઈ જાય એવા છે, અને વાત પણ એવી ઘણી વાર બનતી હોય છે. જ્યાં સુધી ગ્રહસ્થ હોય ત્યાં સુધી તો નમીન રહેતા હોય, પણ ત્યાગી થાય પછી સમજણ ઓછી હોય, એટલે એને એમ થાય કે હું પણ ત્યાગી અને આ પણ ત્યાગી, હવે એનામાં મારામાં કાંઈ ફેર નથી, અમે બધાએ સરખા, એમ મનમાં વિચાર કરે અને સામા બાથ ભીડે. પણ ભક્તો, આકાશમાં અનંત તારલાઓ છે, એ બધા કંઈ એક સરખા છે? નવ નવ ગ્રહો છે, બધાનું એક સરખું તેજ છે? એમાં તેજની ઐશ્વર્યની માત્રા વધુ ઓછી હોય. એમ કાંઈ લુગડા પહેરે એટલે તરત સાધુતા આવી જાય નહીં, પણ જેને સમજણ ઓછી હોય એ સાધુ થાય એટલે તરત એને આ પ્રોબ્લેમ ઊભો થાય કે હવે તો હમ ભી કિસી સે કમ નહીં, હવે હું આ બીજા સાધુ જેવો જ સાધુ છું, એટલે બધા જ રાઇટ્સ મને મળવા જોઈએ. એમ મનમાં એને અણસમજણ મહારાજ કે ઊભી થશે, બોલો કેમ કરશું? ભગવાન કે પિતરાઈ દાવો બાંધે એવા લાગે છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે એવા હોય પછી મોટા સંતો સાથે પિતરાઈ દાવો બાંધે તો કેમ કરશું? અને નાય પડાય એમ નથી. મહારાજ કે જો હું ના પાડીશ તો મારું કાંડું પકડશે કે તમે મને સાધુ સેના ન બનાવો. સંતોએ કહ્યું કે મહારાજ, 10 મણ મીઠું અને 10 મણ રાઈ એનો ઘડ્યો એક પિતરાઈ. પિતરાઈ માં વામ હો, તમે જુઓ એ દાવો માંડે તમારે ભાગ પાડવા માટે અને પીછો ન છોડે. બીજા બધાય છે એ આગુ પાછું થોડુંક સમજણ કરીને સેટલમેન્ટ કરે, ભાગીદારે સેટલમેન્ટ કરે, પણ પિતરાઈ છે એ તો ભાગ લીધા વગર છોડે નહીં. કોર્ટમાં જાય છેલ્લે અને જેલના સળિયા પણ ગણાવે, એટલે કહે છે 10 મણ મીઠું અને 10 મણ રાઈ ભેગા કરીને એક પિતરાઈ બનાવ્યો છે. ભગવાન કહે છે સાંભળો, તમને સાધુ બનાવીએ પણ એક કન્ડિશન, શું? તમારે મૌન રાખવું જોઈએ. ભગવાનને કહે છે મહારાજ, આ બધા સાધુ ક્યાં મૌન રાખે છે? તે મને એકલાને જ આવી તમે શરત કરો છો, મારે કંઈ બોલવાનું જ નહીં. ભગવાન કે બોલવાનું, પણ શું બોલવાનું? ધૂન કીર્તન બોલવાના. એમ નહીં મહારાજ, આ બધા સાધુ તો વાતું કરે છે, મને તમે વાતું કરવાને કેમ ના પાડો છો? ભગવાન કહે છે એ બધા સંતો તો સત્સંગીઓને ભગવદ્ વાર્તા કરે છે. તો મહારાજ, હું પણ ઘણાયને ભગવાનની વાતો કરીને સત્સંગ કરાવીશ અને બીજું કાંઈ નહીં બોલું. ભગવાન કે સત્સંગ કરાવે એવા છે, ભલે થોડા આકરા છે પણ છે મુમુક્ષુ, માટે તમે બધા હા પાડતા હોય તો બનાવીએ. સંતો કહે છે મહારાજ, આપ કહેતા હોય તો બનાવીએ. મહારાજ કે પણ એના કોઈ ગુરુ તો જોઈએ ને. શુભામાં આમ દ્રષ્ટિ કરીને મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી, તમે આના ગુરુ. સ્વામી તો બહુ નમ્ર સ્વભાવ વાળા આજ્ઞા પાલક સંત. ભગવાન કઈ કહે એટલે સ્વામી ક્યારેય પણ વચન ન ઉઠાવે. જેવી મહારાજની આજ્ઞા એ પ્રમાણે હામાં હા ભણે. એક વખત મહારાજે 13 ગામમાં હાથમાં રૂમાલ લીધો, પછી મહારાજ કહે છે સ્વામી આ શું છે? સ્વામી કે મહારાજ રૂમાલ છે. ભગવાન કે સ્વામી રૂમાલ નથી, આ તો તલવાર છે. ભગવાને કડક કરી દીધું રૂમાલને. સ્વામી કે હા મહારાજ છે તો તલવાર. મહારાજ કે સ્વામી તમને દેખાતું નથી, વળી પાછો ઢીલો કરી દીધો જાદુગરની જેમ. કે આ તો રૂમાલ છે. તો કે મહારાજ રૂમાલ જ છે ને. ભગવાન કે ક્યાં રૂમાલ છે? તમારા દ્રષ્ટિ ઓછી થઈ ગઈ, જુઓ જો આ તો તલવાર છે. તો કે મહારાજ લાગે છે તો તલવાર જ. વળી મહારાજે રૂમાલ બનાવી દીધો. ભગવાન કહે છે સ્વામી આમ જુઓ, તમને ખબર નથી પડતી આ રૂમાલ કેને કહેવાય ને તલવાર કહેવાય, આ તો રૂમાલ જ છે. તો કે મહારાજ રૂમાલ જ છે ને. ભગવાન કે તો પછી એને તલવાર કેમ તમે કહો છો? મહારાજ એ રૂમાલ દ્વારા તમે ધારો તો તલવારનું પણ કામ લઈ શકો. ખાલી રૂમાલ વીંઝો તો અબજોના માથા કાપી નાખો એવી સામર્થ્ય તમારામાં છે. માટે મહારાજ એ રૂમાલ હોય કે તલવાર હોય એની યારે મતલબ નથી, તમે એને જે કહો ને એ છે. નહીતર સ્વામીને શું નહોતી ખબર પડતી કે આને રૂમાલ કહેવાય. પણ મહારાજ જેમ કહે એમ હામાં હા ભણવી, એવા વિશ્વાસુ, એવા આજ્ઞાપાલક, એવા નમ્ર સેવક અને સાચા સંત મુક્તાનંદ સ્વામી હતા. મહારાજ પણ જોઈને ગુરુ બનાવતા. હો, આકરા સ્વભાવના જો ગુરુ બનાવ્યા હોય, ગુરુન ચેલો બે હરખા ભેગા થયા હોય તો પછી તણખા જરે. પણ સ્વામીમાં એવો અદ્ભુત પ્રભાવ હતો કે ગમે એવો મહારાજ કે મહારાજ ને સ્વામી કે કોઈ હાકલા પડકારાનો મારો કાપો કરતો આવતો હોય, પણ મહારાજ હું એની સામે જઈને એકવાર એને ટાઢો બોળ કરી દઉં, એને શાંત પાડી દઉં. એમ સ્વામીમાં આવો ગુણ હતો કે ગમે એવા આકરા સ્વભાવના હોય કે ન ચાલે એવા હોય, એને પણ સ્વામી એટલા બધા પ્રેમ મીઠાશ અને હળવાશથી પોતાની સાથે રાખે કે પોતાના આવડા સ્વભાવ મુકાઈ જાય અને સ્વામીના આજ્ઞાપાલક શિષ્ય બની રહે. જો વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે જે સાધુને મન દઈને માણસાઈએ રાખતા આવડે એની પાસે ચાર સાધુ રાજી પર રહે, એવા લક્ષણો સ્વામીમાં સંપૂર્ણ હતા. ગમે એવા હોય બધાને સ્વામી સાચવી જાણે, અને કેવળ સાચવે એમ નહીં, એને પાછું સંતત્વ આવે એવા પ્રયાસો કરે અને એને સાચો સાધુ બનાવે. સ્વામીને આજ્ઞા કરી, કારણ ગુરુ વગર ભાગવતી દીક્ષા ન મળે. તમને કોકને એમ થઈ જાય કે મારે સાધુ થવું છે, મહારાજ શ્રી પાસે જઈને કહો કે મહારાજ મને દીક્ષા આપો અને સાધુ બનાવો, ત્યારે મહારાજ કહે છે ગુરુ તમારા ક્યાં? દીક્ષા લેવી હોય, ત્યાગી થવું હોય તો ગુરુનું નામ લખાવવું પડે, ગુરુને ભેગા રાખવા જોઈએ, અને ગુરુ પણ એમને એમ થઈ જવાય નહીં. શિષ્યની પરીક્ષા કરવી જોઈએ, વિચારીને એમ કે આ ખરેખર સત્સંગમાં નભે એવો છે કે નહીં, સાધુતા એનામાં આવશે કે નહીં, એ વિચારી અને ગુરુ છે ને એ મુમુક્ષુ અને દીક્ષા આપતા હોય છે. પાત્રતા ન હોય ત્યાં સુધી એમને એમ રાખે, અને ગણાયને તો કહી જ દે કે ભાઈ તમે સંસારમાં રહીને ભજન કરો, ત્યાગી થવા કરતાં તમારું સંસારમાં વધુ રૂડું થશે. એને સાચા સદગુરુ સંત કહેવાય, પણ આ તો કોઈ ચેલો ન હોય એટલે જે ગાંડો હાજો આવે એને મૂંડીને શિષ્ય બનાવી દે એને સાચા સદગુરુ સંત કહેવાય નહીં. ચેલાની સંતો કે સાચા ગુરુ છે એ ક્યારેય ભૂખ નથી રાખતા. એક સાચો શિષ્ય મળી જાય તો પણ અનેકના કલ્યાણ કરે, અને નહીંતર 50 અડબંગી સાધુ ભેગા કર્યા હોય તો ગુરુનું કલ્યાણ બગાડે. એટલે કવિ કહે છે એકેન સુપુત્રેણ સુખમ સ્વપીતિ સિંહ. સિંહણ હોય ને એને એક જ દીકરો હોય, એક બચ્ચું હોય સિંહ, પણ એનાથી એ કેટલી સુખપૂર્વક નિરાંતે ઊંઘતી હોય અને કોઈની બીક રહે. એક સિંહરૂપી બાળક હોય ગમે એવા આવે બધા એને મારી નાખે, પણ સિંહણ પાસે પહોંચવા દે નહીં. અને દસભી પુત્રેણ સહ ભારમ વહતી રાસભી. અને ગધેડીને 10 ખોલકા હોય તો પણ બધા ડેમ ઉપર માટીના છાલકા માથે ચડાવ્યા હોય, એ બધા 11 માં દીકરો અને બાપ દીકરો બધા ભેગા થઈને માટી ઉથામતા હોય. એટલે ગધેડા જેવા 10 દીકરા હોય તો એ મા બાપને સુખ ન હોય, અને સિંહના બચ્ચા જેવો એક બાળક હોય તો પણ એના માવતર સુખિયા થઈ જાય. એમ સાચો સંતરૂપે એક શિષ્ય હોય તો એ ગુરુનું નામ ઉજાડે, નહીતર 50 અડબંગી ચેલા કર્યા હોય તો એ ગુરુને ભેગા થઈને નરકમાં નાખે. એટલે સાચા સદગુરુ સંતની ફરજ છે કે આવેલા મુમુક્ષુની પરીક્ષા કરીને પાત્રતા જોઈને એને દીક્ષા અપાવે. વ્યાપકેશ મુનિ કહે છે જેસજીત રાજન ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી કે સ્વામી તમે આના ગુરુ થાવ, તો કે ભલે મહારાજ. અને મહારાજે એમને ત્યાં એમના ગામમાં જ ભાગવતી દીક્ષા આપી દીધી અને નામ પાડ્યું ગુરુ ચરણ રતાનંદ સ્વામી. પછી તો મહારાજ ત્યાંથી વિદાય લઈને ચાલ્યા, એટલે આખું ગામ એમને વળાવવા માટે આવ્યું. ઝાંપેથી થોડા દૂર આવી અને મહારાજ સંતો સાથે ઉભા રહ્યા ત્યારે આ નવા સ્વામી કહે છે, સાંભળો, હવે આજથી આ ગામ સાથે અને ગામની કોઈ પણ વ્યક્તિ સાથે મારે કાંઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, માટે મારી પાછળ કોઈ આવીને ગરબડ કરશો નહીં. કહેતા મને લેવા માટે કોઈ પાછા ભગવાન પાસે આવતો આવશો નહીં, અને જો આવ્યા તો પછી તમે છો ને હું છું તમારી ખબર લઈ નાખીશ. મહારાજ તો આવી વાત સાંભળી અને મુખ આડો રૂમાલ દઈ અને ખૂબ ઘોડા ઉપર બેઠા બેઠા હસ્યા. ભગવાન કહે છે, સ્વામી તો અતારથી પરચા દેવા માંડ્યા છે, પણ હતા ભલા ભોળા, પણ બહુ સુરવીર હતા હો. ઈડરના રાજાએ અમદાવાદ મંદિર બનતું હતું ત્યારે ધ્રાંગધ્રાથી પથરા લાવવા પડતા હતા, કારણ કે ઈડરના રાજાએ એના ઉપર ટેક્સ નાખી દીધો અને પથરા લાવવાને બંધ કરી દીધા. ત્યારે સ્વામી ફરતા ફરતા અમદાવાદ આવ્યા. આનંદ સ્વામીને કહે છે, કેમ કામ ધીમું હાલે છે, પથરા કેમ બે જાતના થઈ ગયા? આનંદ સ્વામી કહે છે, સ્વામી બન્યું છે એવું કે ઈડરના રાજાની કોકે કાન ભંભેરણી કરી છે એટલે પથરા લાવવા દેતા નથી, એટલે આ ધ્રાંગધ્રાના પથ્થર અને એ ઘણા દૂર પડે, વળી એનો પોગર મોટો એટલે ગ્રેન્યુલ સાઈઝ એની મોટી છે, એટલે જોઈએ એવું કોતરણી કામ પણ થતું નથી. સ્વામી કહે છે, એ રાજાની આ હિંમત, એના બાપે ડુંગર બનાવ્યો છે તો પથ્થર લેવાની ના પાડે, આજે જ જઉં છું અને પથ્થરની છૂટી કરાવું છું. આનંદ સ્વામી કે, સ્વામી રહેવા દો, રાજા અરે ઝઘડો ન કરાય પ્રેમથી, અરે એ સમજે છે શું એના મનમાં. અને સ્વામી તો ઉપડ્યા હો બપોરે, પહોંચી ગયા બીજે દિવસે બપોરે રાજાના મહેલના દરવાજે. દરવાણી આગળ ઊભો તો ગુરખો ઘરડો. ગુરખાને કહે છે, આય હટી જા, રાજાને મળવા જવું છે. પેલો ગુરખો કહે છે, બાપજી રાજાજી અત્યારે પોઢ્યા છે, બપોરના 2:30 વાગેલા, એટલે હમણાં રાજાજી નહીં મળે, આપને મળવું હોય તો 4 વાગે રાજાજીના દર્શન અને મિલન થશે. સ્વામી કહે છે, અરે હું કહું છું ને કમાળ ખોલ, મારે રાજાને અત્યારે જ મળવું છે. અરે બાપજી અત્યારે ન મળાય, તમે કોણ છો? તાર કે હું રાજાનો ગુરુ છું. ખોલ દરવાજો. દરવાજો ખોલાવીને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા. રાજા તો ઘસઘસાટ ઊંઘતા હતા, હાથમાં કંઠી લઈને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રીકૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો અસ્મી સપાતુ મામ કરીને ગળામાં કંઠી નાખી દીધી. હૂતા હતા ને એમને એમ ચેલો બનાવી દીધો. રાજાના ગળામાં કંઠી પડી એટલે રાજા તો જાગ્યા. જાગીને કહે છે, તમે કોણ છો? ત્યારે કે તારો ગુરુ છું. રાજાએ તો હાથ જોડીને વંદન કર્યા. એવો રાજાને ઉધડો લીધો. રાજાને કહે છે, રાજા તારે આ ભગવાન સ્વામિનારાયણના મંદિરના પથરા બંધ કરાવીને જમપુરીમાં જવું છે? ભગવાન સ્વામિનારાયણના ડુંગરા બનાવેલા છે, તારા બાપાએ આ ડુંગર પેદા નથી કર્યો, પૃથ્વી આખી ભગવાન સ્વામિનારાયણની છે અને એનું મંદિર બને છે, ને તને શરમ નથી આવતી મંદિરના પથરા લઈ જવાની બંધી કરી? રાજા તો થથરી ગયો, કાંઈ બોલે એને ચાન્સ જ ન આપે ને સ્વામી. રાજા હાથ જોડીને કહે છે, બાપજી શું થયું? અરે લાલ ચોળ થઈ ગયા એને, એમ કે હમણાં શાપ દઈ દઈશ. પગમાં પડીને કહે છે, સ્વામી આજ્ઞા કરો, થોડા ઠંડા થાઓ, ગુરુ મહારાજ તમે કયો એમ કરવા તૈયાર છો? સ્વામી કહે છે, પથ્થરોની છૂટી કરાવી દે. ભલે સ્વામીજી, આવતીકાલે દરબારમાં તમને પાકી ચિઠ્ઠી કરાવીને આપી દઈશ. સ્વામી કે, કાલના વાયદા મારે ન જોઈએ, અત્યારે ને અત્યારે મારા હાથમાં કાગળ આવ કે સ્વામિનારાયણ મંદિર કાલુપુર માટે પથરા લઈ જવાની છૂટી છે. તાત્કાલિક રાજાએ તો ગુરુખાને બોલાવીને દીવાનજીને બોલાવવાનું કહ્યું. પ્રધાનજી આવ્યા. સ્વામીને કહે છે કે, શું કામ છે બાપજી, ઇમરજન્સી આટલી બધી આવી? સ્વામી કહે છે, જલ્દી કાગળ ને કલમ લ્યો હાથમાં અને હું લખાવું એમ લખો. તરત જ પથ્થરની છૂટીનો કાગળ લીધો હાથમાં અને ત્યાં રાજાનું કલ્યાણ કરી અને સ્વામી પાછા આવ્યા. આનંદાનંદ સ્વામીને કહે છે, લ્યો આ કાગળ અને માંડો પથરા લાવવા, ભગવાન સ્વામિનારાયણનું મંદિર જલ્દી જલ્દી બનાવો. આવા સુરવીર હતા એ સ્વામી. ભગવાનની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. ભગવાન કહે છે, સંત બહુ સારા સુરવીર આપણને આ ધમાસણાવાળાએ આપ્યા છે, પણ પાર્ષદો કે મહારાજ સ્વામીનું નામ બહુ લાંબુ તમે પાડ્યું છે. આટલું બધું લાંબુ નામ તમે થોડાક સરળ અને ટૂંકા નામ પાડતા જાઓ તો અમને બોલાવવામાં સરળતા રહે. કારણ એ વખતે કાંઈ બધાએ ભણેલા નહોતા. કેટલાય અભણ સાધુઓ અને પાર્ષદો હતા. મહારાજને કહે છે, મહારાજ અમને આટલું લાંબુ નામ નહીં આવડે, અમે તો શોર્ટ નામ આપીશું. અને બધાએ સંતો અને બ્રહ્મચારીઓ સ્વામીને પાર્ષદો સહિત ગુરુ સ્વામીથી જ બોલાવતા, પણ આખું નામ તો ભાગ્ય કોક લેતા. એવી રીતે ભગવાન શ્રી હરિએ આ ધમાસણા ગામના મુમુક્ષુને પોતાની સાથે લઈ અને મહાદીક્ષા આપીને હે રાજન, ગુરુચરણ રતાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળી અને આદ્રજ ગામ પધાર્યા છે. ભક્ત ચિંતામણીમાં સ્વામી આદ્રજ ગામના વખાણ કરતા લખે છે, આદરે જ માયન કોટ કીધો કરજી સણે જને લાવો લીધો. આદરજ તો નાનું એવું ખૂબા જેવડું ગામ છે હો, એમાં પછી કોઈ પટેલની વસ્તી નહીં. બધાય જાટ અને ગરાશિયાઓની વસ્તી, પણ ભગવાનના એક અનન્ય ભક્ત રતુજી ખાંટ ત્યાં રહેતા. એટલે એ રતુજી ખાંટના ભાવ પૂરા કરવા માટે હે રાજન, ભગવાન શ્રી હરિ આદ્રજમાં પધાર્યા છે અને એવા નાનકડા ગામમાં ભગવાને સરસ મજાનો અન્નકૂટનો ઉત્સવ કરી અને રતુજીને ધન્ય બનાવેલા. હે રાજન, ભગવાન શ્રી હરિને પધારેલા જાણી અને રતુજી ખાંટે ધામધૂમપૂર્વક ભગવાન શ્રી હરિનો સામયું કર્યું છે. અને ભગવાન રતુજીના છાપરે ઘર તો કેવા હોય ગામડામાં, આ તો બધા ગરીબ પ્રજા. ત્યાં એના ઘરે પધાર્યા ત્યારે રતુજીની માતા સુજાનબાઈ અને એમના બહેન હતા હવનબાઈ, આ બંને આવીને ભગવાનના આંગણામાં પંચાંગ પ્રણામ કર્યા. ભગવાનમાં અસાધારણ પ્રીતિ અને ભક્તિવાળા એવા ભક્તિમતી બંને બાઈઓને ભગવાન કહે છે કે હે સુજાનબાઈ, હે હવનબાઈ, તમે અમને કેટલા દી તમારા ઘરે રાખશો. બંને આ બાઈઓ તમે જુઓ જાટ જાતિની છે, પણ કેવી સરસ એમની વિચારધારા છે. ભગવાનને કહે છે, મહારાજ જેટલું મારે ત્યાં ધન ધાન્ય છે ને એ બધું જ ખાલી કરીને પછી તમારે બીજા ગામ જવાનું, ત્યાં સુધી તમને જવા દઈશ નહીં. કેટલી ઉત્તમ આતિથ્ય ભાવના છે, કેવો ભગવાનમાં અસાધારણ પ્રેમ છે, કેવો અદ્ભુત એને મહારાજનો મહિમા હશે. દિવસોની એને અવધિ ન આપી ભગવાનને કહે છે, મહારાજ જેદી મારે ત્યાં ખૂટી જાય ને તેદી બીજે જાજો, ત્યાં સુધી તમારે અહીંયા મારા ઘરે જ રહેવાનું છે. બાઈઓનો આવો ઉત્તર સાંભળી અને ભગવાન અતિશય રાજી થઈ ગયા છે. અને ખરેખર એ વખતે તો બધાય મનુષ્યો છે ને દિલના દરિયા બતાવો. ભગવાન અને સંતો બ્રહ્મચારીઓ યતિઓ આવા કોઈ પણ અરે તીર્થવાસીઓ માગણ ભિખારીઓ આવે ને તોય કોઈ દાન આપવામાં પાછા ન પડે એવા બધાય સુરવીર હતા. અને આ તો સ્વયં મહારાજ આવ્યા હોય પછી કોઈ એને જાવ એમ કહી શકે. અદ્ભુત વિચારધારા છે એમની, અને ભગવાનનો મહિમા છે. ભગવાન એમના ઘરે થોડી વાર બેસી અને પછી ગામની બહાર, એ વખતે જુવા બહુ થતા હશે, જુવા એટલે નાનકડું ઈતળી જેવું હોય પણ કરડે એટલે આટલો મોટો સોજો થઈ જાય. બળદિયાઓને, ભેંસોને, ગાયોને બહુ કરડે. ગામડું એટલે ઢોર ઢાંખર ખૂબ હશે એટલે ગામમાં જુવા ઘણા હતા. એટલે ભગવાન ગામની બહાર આંબલીઓના વૃક્ષો હતા ત્યાં આવ્યા અને આંબલી નીચે ભગવાને ઉતારો કર્યો છે. સંતો, વર્ણિયો, પાર્ષદોએ પણ આજુબાજુના ઝાડ તળે ઉતારા કર્યા છે અને રતુજી ખાંટ ભગવાનનો ખૂબ આદર સત્કાર કરે છે. રોજે રતુજીના ઘરે થાળ થાય એટલે ભગવાન ત્યાં જમવા જાય. બપોરના સમયે મહારાજ જમી અને રતુજીના ઘરે આરામ કરે અને વળી ચારેક વાગે એટલે પાછા આંબલીઓના વનમાં ભગવાન આવી જાય અને ગાડા ઉપર બેસી અને પ્રભુ અદ્ભુત કથા વાર્તાનો લાભ બધાને આપે. સત્સંગ ચાલે આ નાનકડા ગામમાં. એક દી ભગવાને રતુજી ખાંટને પૂછ્યું કે રતુજી, અહીંયા ચોરનો કેવો ભય છે? કારણ કે બધા જાટ જાતિ ને એટલે ચોરી કર્યા વગર રહે નહીં. ભગવાનને આવો પ્રશ્ન પૂછ્યો એની પાછળનું કારણ છે ભગવાનને સમયો કરવો હતો. રતુજીને હજી ખ્યાલ નથી કે મહારાજ અહીંયા અન્નકૂટનો ઉત્સવ કરશે. એટલે ભગવાન પહેલાંથી બધી માહિતી પાક્કી મેળવી લે છે કે આપણા સત્સંગીઓ આવે ને પછી આ ચોર લોકો આવીને ચોરી કરે, લૂંટારા લૂંટી જાય તો બહુ મોટી તકલીફ ઊભી થાય ને જગતમાં ખોટું દેખાય. એટલે મહારાજ કહે છે અહીંયા ચોરનો કેવો ભય? રતુજી કહે છે મહારાજ, આ સ્થાનેથી તમારો એક દોરો પણ જાય તો એના બદલામાં મારે તમને 1000 દોરા આપવા. રતુજી મહાસુરવીર હતા અને એક ચક્રી શાસન ચાલતું આજુબાજુના ગામડામાં રતુજીની ધાક. પોતે ગામના રાજા હતા. કોઈ પણ રતુજીની સામે આંખે આંખ મિલાવીને જોઈ ન શકે તો એના ગામમાં કોઈ ચોરી કરવાની તો હિંમત કરી જ કેમ શકે? આવા સુરવીર પ્રભાવશાળી રતુજી હતા. ભગવાનને કહે છે મહારાજ, એક દોરાના ટુકડા સરખો કોઈ મારા ગામમાંથી ચોર આવી એને લઈ શકે નહીં. ભગવાન એ સાંભળી અને અતિશય રાજી થયા. ત્યાં તો હે રાજન, આ બાજુ વડોદરાની સભા જીતી અને સ્વામી શ્રી મુક્તાનંદજી 250 સંતોનું મંડળ લઈ અને આવ્યા છે. સમાચાર મળ્યા કે મુક્ત મુનિ વડોદરામાં દિગ્વિજય કરીને આવે છે. ભગવાન ગાડા ઉપરથી છલાંગ મારીને હેઠા ઉતરી ગયા અને દોડતા દોડતા ઉતાવળા મુક્તાનંદ સ્વામીનું સ્વાગત કરવા, સત્કારવા માટે ચાલ્યા. ભગવાનને દોડતા જોઈને સંતો, વર્ણિયો, પાર્ષદો અને સત્સંગીઓ પણ ઊભા થઈને હળુડુડુ ઊભ કરતા ભગવાનની પાછળ બધાય દોડ્યા. બધા વિચારે છે થયું શું, મહારાજ આટલા ઉતાવળા ચાલે છે? પણ ભગવાનના આનંદનો આજે પાર નથી કે વડોદરા એટલે કે ગુજરાતમાં અડધા ગુજરાતમાં સયાજીરાવ સરકારનું રાજ્ય અને એ સયાજીરાવ રાજાને અને એના છોટી કાશીના વિદ્વાનો જેવા પંડિતોને જીતી અને સ્વામી આવ્યા છે. આજે અમારા નામનો ડંકો વગાડીને સ્વામી આવ્યા છે એટલે ભગવાનને આનંદ માતો નથી. દોડતા દોડતા મહારાજને આવતા જોઈ અને સ્વામીએ પણ દોટ મૂકી છે. મહારાજ નજીક આવ્યા એટલે સ્વામી ધૂળની અંદર દંડવટ કરવા લાગ્યા છે. વિચાર કરો, આટલો મોટો દિગ્વિજય કરીને આવ્યા છે છતાં પણ સ્વામીના અંતરમાં રંજ માત્ર અભિમાન નથી, હો માનની એક રેખા સરખી ફૂટી નથી, કેટલા નિરાભિમાની છે. ભગવાને દોડી અને સ્વામીને ઊભા કરી લીધા છે અને બાત ભરીને સ્વામીને ધૂળથી ખરડાયેલા વસ્ત્રોવાળા હતા, છતાં પણ ભેટ્યા છે. હર્ષના અશ્રુઓ મહારાજની આંખમાં આવ્યા છે અને સ્વામીને કહે છે, સ્વામી સ્વામી આજે ખરેખર તમે અમારા નામનો ડંકો વગાડીને આવ્યા છો. વડોદરાનો દિગ્વિજય એ શાસ્ત્રમાં અને ઇતિહાસમાં એક અવર્ણનીય બાબત બની ગઈ છે. ભગવાન શ્રીહરિના સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સુવર્ણ અક્ષરે આ પ્રસંગ નોંધાણો છે. સ્વામીની સાથે મહારાજ પાછા સભાસ્થાને પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીને હાર તોરા કરી અને મહારાજે ખૂબ બહુમાન કર્યું છે. એવા સમયે મહારાજે સભામાં જોયું ને, મેં કહ્યું ને પિતરાઈ દાવો બાંધે, એવા કોઈ પિતરાઈ સંતોના ચહેરા ઉપરની મહારાજે રેખાઓ વાંચી ભગવાને જાણ્યું કે સ્વામીનું મેં આ સન્માન કર્યું એ ઘણા ઈર્ષાળુ અને મત્સરવાળા અસૂયાવાળા છે અને ગમતું નથી. મહારાજ ત્યાંથી ઉઠી અને સ્વામીને એક બાજુ લઈ ગયા છે અને ત્યાં બેસી અને સ્વામીને વાત પૂછી કે સ્વામી તમે વડોદરાની સભા એકલા હાથે જીત્યા કેમ? એટલે સ્વામીએ વિસ્તારથી બધી વાત મહારાજને સંભળાવી. સ્વામી કહે છે, મહારાજ તમે તો સર્વેશ્વર અને સર્વજ્ઞ છો, બધું જાણો છો, છતાં પણ આપે મને પૂછ્યું એટલે મેં આપને આ હકીકત કહી, પણ હે મહારાજ આમાં હું તો કેવળ નિમિત્ત માત્ર હતો. નિમિત્ત માત્ર મેવાહમ કરતા કારયિતા ભવાન. હે મહારાજ આમાં મારી અંદર રહી અને બોલનારા તો આપ જ હતા, કહેતા મને દિગ્વિજય અપાવનારા સ્વયં હે મહારાજ તમે છો. મારું તો કેવળ નામ છે, પણ પડદા પાછળ રહી અને કામ તો હે મહારાજ તમે કર્યું છે. કેવા નિર્માની સંતો અને ભક્તો છે જુઓ. દાદા ખાચર કેટલા કેટલા સમય ઉત્સવ ગઢપુરને વિશે કરાવે છે. લાખો રૂપિયાના ખર્ચા કરીને ઉત્સવો કરતા હજારોની સંખ્યામાં હરિભક્તો અને સંતો અઠવાડિયું 15-15 દિવસ ત્યાં રહે એને દાદાના દરબારમાંથી સીધા સામાન અપાય. હવે દાદો કંઈ મોટો સયાજીરાવ જેવો ધનવાન રાજા હતો. 7 ગામનું રજવાડું, એમાં 2 ભાગ્યા, જીવા ખાચર ને દાદા ખાચર. અને એમાંય વળી પાછું સૌરાષ્ટ્રમાં તો હુકી ધરતી, એમાં આવક શું હોય, કર કેટલો આવે કયો. ચોમાસામાં જે કંઈ પાક થયો એમાંથી 6ઠા ભાગે રાજાને કર મળે. પણ એનું દિલ કેટલું મોટું હતું. મહારાજને કહે છે, મહારાજ તમે બધાએ મોટા મોટા સમયાઓ કરી અને મારા ઘરે સંતો વર્ણીઓને દેશ દેશાંતરમાંથી સત્સંગીઓને તેડાવોને સુખિયા કરો. અન્નકૂટનો મોટો ઉત્સવ કર્યો. 15 દિવસ સુધી મહારાજે ત્યાં સંતો ભક્તોને રાખ્યા. ધનતેરસે આવ્યા હતા તો પ્રબોધની એકાદશીનો ઉત્સવ કરી 12 દિવસે પારણા કરાવીને પછી મહારાજે વિદાય આપી ભક્તોને. એના પહેલા પાછો શરદ પૂર્ણિમાનો દશેરાનો ઉત્સવ કરેલો. આ બધો ઉત્સવ પત્યા પછી મહારાજ દાદા ખાચરના વખાણ કરવા લાગ્યા કે દાદા તે ખૂબ મોટા મોટા ઉત્સવ કર્યા અને ખૂબ ધન ખર્ચ્યું, તારી તો જગતમાં જોડ ન મળે, તને ઉપમા દેવી હોય તો એક જ દેવાય કે દાદો તે દાદો. દાદા ખાચર કહે છે, મહારાજ આપ આવું ન બોલશો, આમાં મારું તો કાંઈ હતું નહીં. જે કાંઈ છે એ મહારાજ લક્ષ્મીપતિ આપના નિવાસથી મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવી છે અને આ ઉત્સવ મહારાજ તમે મને એમ કહો છો કે દાદાએ કરાવ્યો, પણ એ મહારાજ નિમિત્ત માત્ર મેવાહમ કરતા કારયિતા ભવાન. હું તો મહારાજ ખાલી નિમિત્ત છું, બાકી તો આ બધા ઉત્સવો મહારાજ આટલા મોટા કંઈ મારાથી થાય? આ બધા ઉત્સવના કરતા અને કરાવનારા હે મહારાજ તમે જ છો, એમાં કોઈ શંકાના સ્થાન નથી. આવી રીતે મહારાજના આવા સાચા ભક્તો છે, એ ક્યારેય પોતે અભિમાન ધારણ નથી કરતા. હો, ગાંધીનગર મંદિરનો સમયો થયો, જુઓ ત્યારે મહારાજશ્રીએ પ્રવચનમાં એમ કહ્યું કે સદગુરુ ધ્યાની સ્વામીએ ગાંધીનગરમાં બહુ મોટું વિશાળ મંદિર કર્યું અને આવો અવર્ણનીય અને અવિસ્મરણીય મોટો સમયો કર્યો. સંતો અને ભક્તોએ પણ પ્રવચનમાં કહ્યું કે આ સમયો એવી રીતે ચાલે છે કે સ્વયં શ્રીજી મહારાજ અહીંયા આવીને આ સમયો ચલાવતા હોય, એવો આ સ્વામીનો સમય ઓટોમેટિક ચાલે છે. ટૂંક સમયમાં આવું વિશાળ શિલ્પ કલાકૃતિના નમૂનારૂપ આ વિશાળ મંદિર ધ્યાની સ્વામીએ બાંધી અને સત્સંગમાં ચાર ચાંદ લગાવ્યા છે. ત્યારે સ્વામી પોતાના પ્રવચનમાં એમ કહે છે કે આ બધું મહારાજશ્રીના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી અને આ સત્સંગીઓના સાથ સહકારથી મંદિર અને આ સમયો છે એ સંપૂર્ણ સાકાર અને શક્ય બન્યા છે. બાકી હું તો એક નાનો સાધુ છું, આમાં મારો કોઈ ફાળો નથી. હું તો એક મહારાજશ્રીની આજ્ઞાથી આ મહંતનું બિરુદ લઈ અને મંદિરના કાર્યમાં વ્યવસ્થા કરું છું, પણ આ મંદિર જે બન્યું એ તો મહારાજ આચાર્ય મહારાજ અને ભક્તોના સાથ સહકારથી થયું છે. એમ ક્યારેય સાચા સંતો ભક્તો છે એ અભિમાન ધારણ નથી કરતા. મુક્ત મુનિ કહે છે મહારાજ આ વિજય આપે અપાયો છે, આમાં મારો કોઈ વિજય નથી. આવી રીતે આ સત્સંગની અંદર એ મહારાજ તમે જ દિગ્વિજય કર્યો છે એમ હું માનું છું. પણ મહારાજે સંતોની જે મનોવૃત્તિ જોઈને ઉદાસ થઈ ગયા. મહારાજ કહે છે મુક્ત મુનિ આ સત્સંગ તો તમારો જ છે, માટે હવે હું આ સત્સંગમાં રહીશ નહીં અને હું તો આ સત્સંગ છોડીને ચાલ્યો જઈશ. હે રાજન, આવું સાંભળી અને મુક્ત મુનિ ઉદાસ થઈ ગયા છે અને મહારાજને કહેવા લાગ્યા છે કે હે મહારાજ તમે બધા સંતોને બોલાવીને જે કહેવું હોય કહો.